વચનામૃત એટલે મહારાજને પામવા માટેનો ધોરી રસ્તો, મારને ઓળખવા માટે, મારને રાજી કરવા માટે, મારને પામવા માટે જે કહો તે બધા જ વિરુદ્ધ વચનામૃતને લાગી શકે એવો જે ગ્રંથ એને સમજીએ. પહેલા પ્રથારો વાંચશો, તમે યાદ રાખજો, પછી આગળ વધીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષુદી છઠ્ઠને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ચોફાળો ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાયને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ, તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે ને તેની વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે પણ બીજો કોઈ આકાર રહેતો નથી અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય અને એકલો દેખાય નહીં અને એકલો પ્રકાશ જ દેખાય અને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય અને ભગવાનની મૂર્તિ પણ દેખાય એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. બહુ સરસ આ વચનામૃત, જો કે બહુ ઊંડાણવાળું છે પણ બહુ સરસ છે. મહારાજ કે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, એટલે આમાં બે વસ્તુ છે, એ જ્ઞાન છે ને બીજી સ્થિતિ છે. જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, બે શબ્દ બહુ સમજવા જેવા છે. કે સ્થિતિ, પહેલી વાત આપણે એ સમજીએ, સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પહેલું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન વિના સ્થિતિ કોઈ દી પ્રાપ્ત થાય નહીં. જ્ઞાન અને સ્થિતિ બે અલગ છે. શું જ્ઞાન હોવું જોઈએ, શું જ્ઞાન હોય તો સ્થિતિ પ્રાપ્ત થાય છે? તો મહારાજ કે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે. જ્ઞાન કેવું હોવું જોઈએ, ક્યારે જ્ઞાન થયું કહેવાય? તો મહારાજના મત પ્રમાણે કોઈના ઉપર કોઈ છે, કોઈના ઉપર કોઈ છે, કોઈના ઉપર કોઈ છે. પંચભૂત છે, એના ઉપર અહંકાર છે, એના ઉપર મહત્તત્વ છે, એના ઉપર પ્રધાન પુરુષ છે, એના ઉપર પ્રકૃતિ પુરુષ છે. અને પ્રકૃતિ પુરુષ ઉપર કંઈક છે જે દિવ્ય છે, એના ઉપર કંઈક છે. પ્રકૃતિ પુરુષના ઉપર મુક્તોય છે, અક્ષરે છે, ને એના ઉપર પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતે બિરાજે છે. આવી જે સમજણ થવી એને શું કહેવાય? જ્ઞાન થયું કહેવાય. પણ યાદ રાખજો, એકલા જ્ઞાનથી પણ પૂર્ણ કામ નહીં સરે, એકલા જ્ઞાનથી પૂર્ણ કામ નહીં સરે. જ્ઞાન થયા પછી સ્થિતિ થવી જોઈએ. જ્ઞાન થયું, હવે સ્થિતિ થવી જોઈએ. તો સ્થિતિ ક્યારે થઈ કહેવાય? તો મહારાજ એનું પણ વર્ણન કરે, જો અને જ્ઞાન વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય અને એવી સ્થિતિ થાય છે તેને એક રહે ચૈતન્ય ભાસે છે અને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે. આ સ્થિતિ, અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધું ખોટું છે એમ જ્ઞાને કરીને જાણ્યું, જ્ઞાને કરીને જાણ્યું નથી. આપણે કોઈ કહીએ છીએ, આમાં કોઈને એમ કહે તમારે સ્વર્ગમાં જાવ ધા પાડે, સત્યલોકમાં જાવ એમ કે ધા પાડે, આ પાડે કોઈ ના પાડે દે ને જવું. જ્ઞાન જાવું નથી પણ એમાંથી પ્રીતિ તૂટતી નથી. જ્ઞાન થયું છે, સમજો, જ્ઞાન થયું છે કે બધા થકી અધિક સુખ તો ભગવાનની મૂર્તિમાં જ છે, એવું ક્યાંય સુખ નથી એવું જ્ઞાન થયું છે. પરંતુ તેમ છતાં એના સિવાય અન્ય જગ્યાએ પ્રીતિ બંધાય છે ત્યાં સુધી સ્થિતિ નથી. સ્થિતિ એનું નામ મહારાજ કે પછી અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી કોઈ જગ્યાએ મન જ લાગે નહીં અને એક ચૈતન્ય જ ભાસે અને એની મધ્યે મહારાજ એ સ્ફુરાયમાન થાય. ભક્તો, હકીકત સ્થિતિ તો એનું નામ જ છે. જ્ઞાન થયા પછી એકલું તેજ 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 અને તેજની મધ્યે હૃદયકાશની અંદર તેજ દેખાય અને તેજની મધ્યે પ્રગટ મહારાજ દેખાય ત્યારે સ્થિતિ બંધાણે કહેવાય. જ્ઞાન એટલે સ્વામી વાત લખ્યું, સ્વામી કે વાત કરવી જ્ઞાને કરીને એ કઈ મોટી વાત નથી. એકલી વાત કરવી કઠણ કામ નથી, પણ સ્વામી કે બબે ઘડી વૃત્તિઓ પાછી વાળી વાળી અને ભગવાનના સ્વરૂપમાં હોમતો જાય તો સ્થિતિ બંધાય. ભક્તો, જ્ઞાને કરીને આપણે મહારાજને સમ્યક પ્રમાણમાં સમજ્યા છીએ, તોય પણ જેવી ફળશ્રુતિ જેવી નથી મળતી, એનું કારણ આ છે. જ્ઞાન છે પણ સ્થિતિ નથી. શું છે? જ્ઞાન છે પણ સ્થિતિ નથી. દાખલા તરીકે કોઈ હોશિયાર માણસ હોય તો એને વિવિધ પ્રકારના પ્લાનો લેતા આવડે છે. પોતાને ખબર છે ગામમાં 5 જણે બંગલા બનાવ્યા, એના કરતા શ્રેષ્ઠ બનાવી શકે એવી બુદ્ધિ છે, પણ રૂપિયા નથી. સમજણું? ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંગલા બને એમાંથી ખોટ કાઢે કેમ છે કે આ બંગલામાં આ પ્લાનમાં ફેર છે, અને બોલવી ફેર જ હોય એમ. આ જગ્યાએ આટલો ફેર પડ્યો તો આનું એલિવેશન કાંઈક જુદો આવતો, વાત હકીકત હોય, અને પોતે પાછું નળિયાવાળામાં રહેતા હોય. સમજાય? એમ કેમ? તો કે જ્ઞાન છે પણ સ્થિતિ નથી. તમે જુઓ, દાખલા તરીકે આપણે આટલા મોટા મારને સમજીએ છીએ તો આપણે પહાડ ઉપાડી શકતા નથી. જ્યારે હનુમાનજી આ વાતને સમજતા નથી, પહાડ ઉપાડી ગયા. સમજાય? એને આ જ્ઞાન નહીં પણ એને સ્થિતિ છે. એને સ્થિતિ છે આપણી પાસે. જો એને જ્ઞાન છે પણ આ નથી, એને જ્ઞાન છે એનું ફળ એને એવું મળ્યું કે આખો પહાડ ઉપાડી શકે. આપણને જે જ્ઞાન છે ને, એ જ્ઞાન જો એને હોત તો એવા 50 પહાડ ઉપાડી જાત. સ્થિતિ છે એમ. એને જે જ્ઞાન છે એને આધારે એને સ્થિતિ બંધાણે. આપણને જે જ્ઞાન છે ને એને આધારે સ્થિતિ નથી. જેવું જ્ઞાન છે એવી જો સ્થિતિ હોત, અને તમે જુઓ ને આપણા આનંદ સંતોને, જેવું જ્ઞાન હતું એવી સ્થિતિ હતી, એની સ્થિતિ હતી, તો એનું જીવન તમે જુઓ. ગોપાળાન સ્વામી હાથ લાંબો કરે, શ્વેતદીપમાંથી થાળ લઈ લે. તમે સમજો, પહાડ ઉપાડી શક્યા, શ્વેતદીપમાંથી કાંઈ વસ્તુ લઈ શકે એવી ઘટના ઘટી નથી. વાત બરાબર સમજો, સિરિયસતાથી સમજાય? પહાડ ઉપાડી શક્યા, પણ શ્વેતદીપમાંથી કાંઈ વસ્તુ જોતીને લઈ શકે એ પોઝિશન નહોતી. હું કામ તો કે એને જ્ઞાન જે હતું એ જ્ઞાન સર્વોપરી જ્ઞાન નહોતું. એના જ્ઞાન પ્રમાણે ખૂબ દાખલો કરીને જ્ઞાનના લેવલમાં એને સ્થિતિ કેળવી લીધી. જ્ઞાનના લેવલમાં સ્થિતિ એણે કેળવી લીધી, જેથી કરીને એની સ્થિતિનો પાવર ઘણો દેખાય છે. આપણે જ્ઞાન છે પણ સ્થિતિ નથી, એટલે પાવર દેખાતો નથી. જ્યારે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી વગેરે વગેરે મહાબ્રહ્મનિષ્ઠ સંતો વ્યાપકાનંદ સ્વામી વગેરે જેવું જ્ઞાન હતું એવી સ્થિતિ પ્રાપ્ત કરી, એટલે એનો પાવર દેખાય છે. હનુમાનજીના જ્ઞાન પ્રમાણે સ્થિતિ છે તો એની સારંગપુરમાં દેખાય છે. સામે ગોપાળાનંદ સ્વામીને પણ જ્ઞાન છે એવી સામે સ્થિતિ છે તો એનો પાવર એ દેખાય છે. પાવરમાં ફેર છે કે નહીં? તમે હમહમી ગયા રહ્યા. ગોપાળાનંદ સ્વામીનો પાવર કેટલો દેખાય? એના કરતા અનેક ગણો દેખાય. હું કામ તો કે સ્વામીનું જ્ઞાનનું લેવલ શ્રેષ્ઠ છે. જ્ઞાનનું લેવલ શ્રેષ્ઠ છે એટલે સ્થિતિનું લેવલ પણ. એ જ્ઞાનને જ્યારે આંબે ત્યારે શ્રેષ્ઠ કક્ષા પ્રાપ્ત કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણી ફેરીને તો આપણે નથી વિચારતા, આપણે મારાને આવડા મોટા કહીએ છીએ, પણ આપણે તો ઉલ્લેખ કર્યો એવું તો નથી કરી શકતા. પણ એને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, જેનું હતું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દાખલો કેટલો કર્યો કે જેથી કંઈ સ્થિતિ બંધાણી. સ્થિતિ બંધાણ એટલે પાવર દેખાય છે. આપણે ખાલી જ્ઞાનની વાત કરીએ છીએ પણ એવો દાખલો નથી જેથી કંઈ સ્થિતિ નથી બંધાતી. સ્થિતિ નથી બંધાતી એટલે પાવર દેખાવામાં આવતો નથી. જ્ઞાન પ્રમાણે જ્યારે સ્થિતિ બંધાય ત્યારે પાવર દેખાણે વિનાનો રહે નહીં. દાખલા તરીકે બાલમુકુંદા સ્વામી સત્સંગમાં આવ્યા એટલે એને જ્ઞાન તો થઈ ગયું કે મહારાજ સર્વોપરી છે, પણ સ્વામી દાખલો કર્યો સ્થિતિ બંધાણી. જ્ઞાન હતું, યાદ રાખજો, જ્ઞાન હતું, સ્થિતિ નહોતી બંધાણી. ત્યારે એની પોઝિશન કેવી હતી? તો સંધ્યાર્તી ને શયનાર્તી બેની વચ્ચે માનસી પૂજા કરવા જ્યારે બેસે ત્યારે રોજ ઊંઘી જાય. શું થાય? રોજ ઊંઘી જાય. પણ જ્ઞાન તો સર્વોપરી હતું, પણ પછી સ્વામીના કહેવાથી દાખલો કર્યો સ્થિતિ બંધાણી. કેવી સ્થિતિ બંધાણી? ચાતુર્માસમાં બધા નિયમ લેતા, મારે આ નિયમ, મારે આ નિયમ, મારે આ નિયમ. ત્યારે બાલમુકુંદા સ્વામી કે મારે એવું નિયમ, 4 મહિના સુધી જોલું જ ન ખાવું અને ઊંઘવું જ નહીં આમ. અને બોલ્યા આટલું ને આમાં પાર પણ ઉતરી ગયા. તમે વિચારો, 12 કલાકમાં જે વ્યક્તિ જોલું ખાધા વિના ન રહી શકે, પાછા 6 કલાક ઊંઘતા તો હશે, ત્યાર પછી પણ માનસીમાં જોલું ખાધા વિના નહોતા રહી શકતા. એનાએ જ્યારે સ્થિતિ પ્રાપ્ત કરી ત્યારે 4 મહિના સુધી જોકું ન ખાય. વાત સમજાય છે? જ્ઞાન છે ખોટું ને અંદર ઘણી ફેર થાય ખબર. જ્ઞાન છે અને જ્યારે ઘટના ન ઘટે એવી, ત્યારે મનમાં શું થાય? માળું આપણે કહીએ છીએ, પણ એ સર્વોપરી હશે કેમ? ઓલા જો એ તો ફલાણાનો ઉપાસક છે, એને તો આપણે એમ કે એના કરતા અનેક ગણા મોટા, પણ એના ભગત તો કેટલી તાકાત વાળા દેખાય છે, એના ભગત તો બહુ તાકાત વાળા દેખાય છે. પણ ભક્તો, તાકાત વાળા દેખાયની પાછળ કારણ શું છે એને દાખલો કર્યો. દાખલા તરીકે આ લોકની અંદર એક જણા 100 વીઘા જમીન છે, એક જણા 10 વીઘા જમીન છે, પણ 10 વાળો એવો દાખલો કરે, એવો દાખલો કરે, વીઘે 40-40 મણ કપા થાય, એટલે કેટલો થયો? 400 થયો. અને 100 વીઘા જમીન છે, માલિક તો મોટો જ છે, 100 વીઘા, અને શેઢે જ છે, હાવ અડીન છે, પણ ડોકાવે જતો નથી, કપા વાવે પછી 100 વીઘા લણે ત્યારે માણ 200 થાય છે. વાત સમજાય? 200 જ થયો, ઓલ્યા 400 થયો. 400 થયા પછી મોટો કોણ છે? 100 વીઘા વાળો. એને ખાલી દાખલો જ વધારવાની જરૂર છે. દાખલો વધારે ને તો એના કાંધાની આરમાં ઓઈલો ન આવે. એ દાખલો જો વધારે, શબ્દને તમે તમારી રીતે સેટ કરતા જજો, જોઈ દાખલો વધારે આના કાંધાની સાથે હરોળમાં પેલો ન આવે. એટલે વાત ક્યાં ઘટે છે આપણી? તો કે સાધનમાં વાત ઘટે છે, ભજનમાં વાત ઘટે છે. મહારાજ બહુ સરસ વચનામૃતમાં વાત કરે છે. મહારાજ કે જ્યારે સ્થિતિ બંધાય છે ત્યારે એક રહે ચૈતન્ય ભાસે છે, અને તેની વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે હૃદયની અંદર, તેજ તેજ તેજ, અને એની મધ્ય મહારાજ એક રહે છે. પણ બીજો કોઈ આકાર રહેતો નથી, અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય, અને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. વળી પાછો સ્થિતિ પામેલા બે ભેદ થયા, એક તો જ્ઞાન, પછી જ્ઞાનની સાથે સ્થિતિ ઉમેરાણી, પણ સ્થિતિમાં બે ભેદ થયા. બે ભેદ ક્યાં થયા? તો એક ભેદ એવો છે કે એને ક્યારેક તેજ દેખાય છે, ક્યારેક તેજની મધ્ય મૂર્તિ પણ દેખાય, અને ક્યારેક તો એકલી મૂર્તિ જ દેખાય છે, અને એક ભગત એવો છે ને અખંડ મૂર્તિ દેખાય છે, અને પહેલાં ક્યારેક દેખાય ને ક્યારેક ન દેખાય. તો એમ કેમ ભેદ પડ્યો? તો કે સ્થિતિ જેને બાંધી છે એમાં પણ સાધન સ્થિતિ છે, એક સિદ્ધ સ્થિતિ છે. સાધન જેની સ્થિતિ છે એને તેજની મધ્ય ક્યારેક મારે દેખાય પણ ખરા, જબકારો કરાવે ખરો, ક્યારેક ન પણ દેખાય. જ્યારે પૂર્ણ સ્થિતિ જેને પ્રાપ્ત કરી લીધી છે, જેની સિદ્ધ સ્થિતિ કહેવાય, એને પછી અખંડ મહારાજ તેજની મધ્ય દેખાય છે. સ્વામી વાતો મને લો કે એક ક્ષણ મૂર્તિ ભૂલાય તો માથાનું તાળવું ફાટી જાય. એ સ્થિતિ તો ખરી, પણ કઈ સ્થિતિ? સિદ્ધ સ્થિતિ. કઈ સ્થિતિ? સિદ્ધ સ્થિતિ. એક સેકન્ડ ભગવાન ભૂલાય તો માથાનું તાળવું ફાટી જાય. જ્યારે આપણને કેવું વર્તે છે? સત્વગુણમાં માનસીનું સુખ આવે છે, આનંદ આવે છે, રજોગુણમાં સંકલ્પ વિકલ્પ થાય છે, અને તમોગુણમાં ઊંઘી જવાય છે. જો સ્થિતિ નથી, જો કે જગતના જીવ કરતાં કાંક તો સ્થિતિ છે, જેથી કરીને સત્વગુણમાં ભજનનો આનંદ પણ આવે છે, પણ જીવી જો એવી સ્થિતિ તો નથી જ, જેથી કરીને જેવું પરિણામ મળવું જોઈએ એવું પરિણામ મળતું નથી. સાધન છે આપણી પાસે, સમજાણું, પણ એ સાધનને સિદ્ધ કરવાની જે રીતિ છે એ રીતિ આપણે અપનાવી નથી. સાધન તો છે જ, પણ રીત અજમાવી નથી. રીત અજમાવે પછી સાચી કિંમત થાય. આમાં તેમ ડાયમંડ વાળા બેઠા છે, કાચા હીરા હોય તો 2000 નું કેરેટ હોય, પણ એના ઉપર જ જયારે સાધન કરવામાં આવે, એના માટે જયારે દાખલો કરવામાં આવે, ત્યારે 2000 નો કેરેટ હોય એ 12000 ના કેરેટ. હીરો તો એનો એ જ હતો, પણ 2000 નો કેરેટ 12000 નો કેરેટ થઈ ગયો. એમ જ્ઞાનનું લેવલ તો જે છે એ છે, જ્ઞાનમાં આની પર કઈ સમજવાનું છે ને, આની પર કોઈ સમજાવ તો ચૂથું સમજ્યો, સમજાય છે? ને તો આના કરતા એવું કોઈ પરમધામ વાળો વિજા હૈ, આના પર કોઈ જ જ્ઞાનનો વિષય નથી, સમજાય છે? પ્રકૃતિ પુરુષ પર અક્ષર છે, અક્ષરની પર પુરુષોત્તમ નારાયણ છે, આના પર કોઈ જ્ઞાનનો વિષય છે નહીં. અને કોઈ કહેવા આવે ને તો એમાં ઊંડા ઉતરશો નહીં, અને કોઈ એમ કહેશે આમ તો નિયમિત તો અધૂરા રહેશો, અધૂરું જ રહેવું છે, પણ તારું તો નથી જ સમજવું. જે મને જ્ઞાન સમજાણું છે પૂર્ણ છે, એટલે જ્ઞાનમાં બીજું સમજવાનું નથી. તો આપણા મનમાં થાય તો પછી હુકમ સર્વોપરી વાતો કરો, એક ફેર સમજાઈ ગયું તો વારે વારે હુકમ ઉપાસનાની વાતો કરો. એની પાછળ કારણ છે કે જીવ સૂતેલો છે, એને જગાડવાનો છે. એક ફેરી બૂમ મારી ન જાગ્યો, બીજી ફેરી બૂમ મારી ન જાગ્યો, ત્રીજી ફેરી બૂમ મારી ન જાગ્યો, જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી કામ થાય નહીં, જાગે પછી જ કામ થાય. આ જગાડવા માટેનો દાખલો ઉપાસનાની વાત વારંવાર સર્વોપરી કરવાની, કે મહિમા સમજવાનું કારણ જીવને જગાડવા માટે છે. બાકી જે સમજ્યાશી વાત પૂરતી છે. સ્વામી વાતમાં લખ્યું દિવસે દિવસેની પુષ્ટિ કરતી રહેવી, ઉપાસનાની મહિમાની પુષ્ટિ કર્તવ્ય, કારણ કે વારે વારે સાંભળશું, વારે વારે સાંભળશું, બુદ્ધિમાં ક્યાંય જ્ઞાનમાં નાસ્તિકવાદ પડ્યો હશે તો નીકળી જશે. એક જગ્યાએ સાંભળશું, બીજી જગ્યાએ સાંભળશું, ત્રીજી જગ્યાએ સાંભળશું, એક પ્રસંગ જોશું, બીજો પ્રસંગ જોશું, ત્રીજો પ્રસંગ જોશું, પછી અંદરથી જ્ઞાનની બાબતમાં સંશય ઉભો રહેશે. અને માટે વારંવાર સાંભળવી, પણ લેવલ તો આનો જ રહેવાનું. માનો બહુ મહિમાની વાતો કરે છે અને મારે આટલા અવતારો આવ્યા ત્યારે મારે આ ફેરી પધાર્યા, એક અબજ અને 6000 અવતારો પૃથ્વી પર આવ્યા ત્યારે મારા નો પાદુર્ભાવ થયો, આવી મહિમાની વાતો કર્યા પછી પણ છેલ્લો તો વાત એ જ આવશે, અક્ષર પર પુરુષોત્તમ જે હોય તેણે ધર્યું મનુષ્યનું દેહ, એની બહાર વાત આપણે કરી શકશું ને એ બોર્ડરને તોડી શકશું નહીં. જ્ઞાનનું લેવલ તો જે સમજે છે બરાબર છે, પણ સ્થિતિનું લેવલ જે નબળું છે એને સ્થિત કરવાનું છે. જ્ઞાનને સિદ્ધ કર્યા પછી પણ સ્થિતિ જ્યાં સુધી પ્રાપ્ત નહીં કરી શકીએ ત્યાં સુધી જ્ઞાનનો જેવો જેવો બેનિફિટ આપણને મળશે, અને જ્ઞાનનો બેનિફિટ મળવો જોઈએ ને, એ જ્ઞાનનો બેનિફિટ મળશે નહીં. 100 વીઘા જમીન છે, 100 વીઘા જમીનનું અત્યારે તો ભાઈ ભૂકા કાઢે એવા કપા થાય, 30-30, 40-40 મણ 600-600 રૂપિયા ભાવ આવે તો એ માણસ ધનાઢ્ય થઈ જ જવો જોઈએ. 100 વીઘા વાળો, અમારા અહીંયા સરદારમાં 10-10 વીઘા વાળા બધા રૂપિયા વાળા થઈ ગયા, બોલો 10-10 વીઘા વાળા, તો 100 વીઘા વાળા રૂપિયા વાળા થવો જોઈએ કે ન થવો જોઈએ? હે, નથી થતો તો એની ખેતીમાં કચાશ છે. બીજું કારણ કોઈ નથી, એની ખેતીમાં કચાશ છે. એવું નથી કે પેલો 10 વીઘા વાળો બહુ મહેનત કરે છે એટલે એના કપાસના 600 રૂપિયા આવે, કે એના ખેતરમાં 30-40 મણ થાય, આના ખેતરમાં પણ થાય, પણ એવો દાખલો નથી. એટલે એક વાત બહુ સ્પષ્ટ છે, હવે વિશેષ આપણે શું આગળ વધારવાની જરૂર છે તો કે દાખલો, સમજાણું, દાખલો મારનું ભજન વધારવાની આવશ્યકતા છે. ભજન નહીં વધે ત્યાં સુધી પરિણામ સુધી પોગાશે નહીં. મેં તમને કદાચ આગળ દ્રષ્ટાંત આપ્યું હતું કે 50 લાખનો નહીં પણ 5 કરોડના બંગલાનું તમે પ્લાન કરો, 5 કરોડના બંગલાનું વિધ, અરે આખા ગામમાં હું આખા જિલ્લામાં એવો કોઈનો પ્લાન ન હોય એવું સરસ તમે બંગલાનું પ્લાન કરો, અને પ્લાન જોઈ જોઈને ભલભલા વખાણ કરે, બાકી ગજબ છે પ્લાન, ગજબ છે પ્લાન, પણ પોહા એવું પ્લાન કર્યા પછી એમાં રહેવા જવા છે નહીં, ભૂખ લાગશે તે કિચન ભોજનમાં કામ લાગશે નહીં, થાક લાગશે તો એ હોલમાં સુવા જવા છે નહીં, જવાશે, પોહા એવો પ્લાન કર્યો, એમાં સુવા ક્યારે જવાશે, ભૂખ લાગશે તેમાં જમવા ક્યારે જવાશે, જેવો પ્લાન છે એવો જ્યારે બંગલો તૈયાર થશે ત્યારે એ બાંધકામ કરશું ત્યારે. વાત સમજાય છે? મહારાજનું સ્વરૂપને સમજાય શું આપણે કર્યું? પ્લાન બનાવ્યો, અને પ્લાન તો બનાવવો જોઈએ. હા તમારે ઠીક છે, હા હાદા નળિયા બળિયા નાખીને કે નાખો તો પ્લાનની કાંઈ જરૂર નથી, પણ જ્યારે તમારે આખા શહેરમાં નથી એવો બંગલો જ્યારે બનાવવો હોય ત્યારે તો હાથ જગ્યાએ પ્લાન લેવો જોઈએ, સમજાય, ત્યારે તો હાથ જગ્યાએ પ્લાન લેવો જોઈએ. આપણે એ લેવલ સુધી પહોંચવું છે કે એના પર કોઈ લેવલ નથી, એટલે અવશ્ય મેં પ્લાન લેવો જ જોઈએ. પ્લાન વિના તમે પોહા એટલો દાખલો કરો, યાદ રાખો, પોહા એવો દાખલો કરશો પણ પ્લાન વિના તમે મંડી પડ્યા તો બંગલો ભરાઈ જશે, સ્લેબ ભરાઈ જશે, પ્લાસ્ટર પણ મરાઈ જશે, અને પછી ક્યાંક બીજે આટો મારવા જશો ને બીજાનો બંગલો જોશો એટલે મનમાં થશે માળા રૂપિયા આપણે ખર્ચ્યા પણ આવો થઈ ગયો નહીં, કેમ, વગર પ્લાને મંડ્યા. વાત સમજો, પોહા એટલો દાખલો કરશું પણ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજાય વિના દાખલો એ પ્લાન વિનાનો દાખલો છે, એ પ્લાન વિનાનો દાખલો છે, અને એ દાખલાથી કોઈ અક્ષરધામ પ્રાપ્ત થઈ શકશે. ને કદાચ ઊંધે માથે લટકે, કદાચ ઊંધે માથે લટકે, અને વર્ષ બે વર્ષ નહીં, 100 જન્મ લટકે, 100 જન્મ ઊંધે માથે લટકે, પણ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજાય વિના અક્ષરધામમાં ન જાય, ન જાય ને ન જ જાય. માટે પ્લાનની પણ જરૂર છે, પણ એકલા પ્લાન દોરીને કેફમાં આવી જઈશું તોય પણ માનો પ્લાન હાથમાં હશે, પ્લાન હાથમાં હશે ને વરસાદ આવશે ને તો પલળી જાહું, પ્લાન હાથમાં હશે તોય ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજતા હશું, પરંતુ તેમ છતાંય પણ જો સ્થિતિ પ્રાપ્ત નહીં કરી હોય તો માયા ધક્કો મારશે. માટે ભગવાનના ભક્તને સર્વોપરી મારીને સમજ્યા પછી પણ સ્થિતિ બાંધવા માટે દાખલો તો કરવો જ રહ્યો એમ. એટલે બહુ સરસ મહારાજ વાત કરે છે. મહારાજ કે ક્યારેક પ્રકાશમાં મૂર્તિ નથી દેખાતી, ક્યારેક દેખાય પણ છે, એ સાધન સ્થિતિવાળાને ક્યારેક દેખાય ક્યારેક ન દેખાય, સ્થિતિમાં પણ સિદ્ધ સ્થિતિ પ્રાપ્ત થાય પછી મહારાજ કે અખંડ એને મહારાજ દેખાય, એક ક્ષણ પણ ભગવાન ભૂલાય એ પોઝિશન એની રહે નહીં. અને જ્ઞાને કરીને સ્થિતિ જાણી, અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેને કરીને એવી સ્થિતિ થાય છે. વાત આવી, વાત આવી ને? સ્થિતિ કેમ બંધાય છે? જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાથી સ્થિતિ બંધાય છે. યાદ રાખજો. આપણે છે ને જ્ઞાન પછી બીજા સ્ટેપ ઉપર પણ જઈએ છીએ, જેથી કરીને પણ મનમાં એમ થઈ જાય છે કે આપણે પૂર્ણ કામ થઈ ગયા. બીજું સ્ટેપ કયું છે? ઉપાસના પછીનું આજ્ઞાનું. સમજાણું? આપણે 17 ફેરે હાથ ધોઈએ છીએ, દિશાએ જઈને નાહીએ છીએ, બહારનું ખાતા નથી, કોઈનું પાણી પીતા નથી, લગ્નનું પણ ખાતા નથી, દસમા વિશ્વમાં ભાગ પણ કાઢીએ છીએ, ભલે કદાચ હીરા ડાવળા કર્યા હોય. અને આપણા મનમાં એમ થાય છે કે આપણે પૂર્ણ થઈ ગયા. પણ આ વચનામૃતને આધારે એમ કહી શકાય કે બે વસ્તુ સિદ્ધ કર્યા પછી, ઉપાસના અને આજ્ઞા સિદ્ધ કર્યા પછી પણ સ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી. બે વસ્તુ સિદ્ધ કર્યા પછી હજુ કાંઈક કરવાનું બાકી છે. કદાચ ઘી આવી જાય, લોટે આવી જાય, પણ મીઠાશ અંદર ખાંડ નાખે વિના પ્રગટવાની નથી. મહારાજ પોતે કહે છે કે મૂર્તિ નિશ્ચય અખંડ વૃત્તિ રહે તેને કરીને એવી સ્થિતિ થાય છે, અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો તેને પ્રણવને નાદ સંભળાય છે. મહારાજ કે જેને જેટલો અમારો મહિમા સમજાય એટલો એના હૃદયમાં પ્રકાશ થાય, પ્રણવ અને નાદ સંભળાય છે. આપણા મનમાં થાય કે આપણે તો કેટલી જોરદાર મહિમાની વાતો કરીએ છીએ ને સાંભળીએ છીએ, પ્રણવ કે નાદ કે પ્રકાશ કાંઈ અનુભવાતો નથી. પણ વાત ઓલી પાછી એમને માગે રાખજો કે સમજ્યા પછી સ્થિતિ બંધાય પછીની આ વાત છે. જ્ઞાન પછી સ્થિતિ બંધાય પછીની આ વાત છે કે એને પ્રકાશ દેખાય, એટલે હૃદયની અંદર પ્રકાશ દેખાય, પ્રણવ અને નાદ સંભળાય. પ્રણવ અને નાદ એટલે દાખલા તરીકે આકાશમાં વીજળી થાય અને ઝણઝણાટી બોલે ને, આમ આંખ આપણે વિચાઈ જાય, એ પ્રણવ છે. અને પછી ભડાકો બોલે એ નાદ છે. ઉપાસના દ્રઢ કર્યા પછી જ્યારે પરમાત્માના સ્વરૂપમાં ભક્ત વૃત્તિ રાખવા માંડે, વૃત્તિ રાખતા રાખતા મહારાજ કે આ પોઝિશન સર્જાશે, એને પછી વૃત્તિ રાખતા રાખતા પ્રકાશ દેખાશે, પ્રણવ નાદ પણ સંભળાશે. અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. આ બધા પરિણામ દેખાવા મળશે એક એક. પણ શરત ઓલી ઊભી જ છે. કઈ સાધન? આમાં પણ કયું સાધન? સાધન તો ખરા, બધા સાધન જ કહેવાય. એકાદશી રહે એક પ્રકારનું સાધન જ છે. પણ અહીંયા જે સાધનની વાત કરીએ, કયું સાધન? ભગવાનમાં વૃત્તિ રાખવારૂપી સાધન. જોકે ભક્તો, વચ્ચેનું સાધન એ બહુ મહત્વનું છે, કઈ ગૌણ નથી. પંચવર્તમાનનું સાધન બહુ મહત્વનું છે. પંચવર્તમાન દ્રઢ થાય ને એને જ પછી આવો સંકલ્પ થાય કે ભગવાનમાં વૃત્તિ રાખવી છે. કે દારૂ પીતા પીતા દારૂ ઉડ્યાને મનમાં થાય કે હવે આ દારૂ પીતો ખૂબ, હવે કાલ વૃત્તિ રાખવી, થાય કોઈ દાડો સંકલ્પ? હે, મરે ત્યાં સુધી કોઈ દી થાય? કોઈ દી ન થાય. પંચવર્તમાન ઉપાસના દ્રઢ કર્યા પછી વર્તમાનને દ્રઢ કરીને પાળે પછી જ આવો સંકલ્પ થાય. અને કદાચ વર્તમાન પાળ્યા વિના સંકલ્પ થાય તો એ સંકલ્પ સિદ્ધ ન થાય. એ સંકલ્પ સિદ્ધ ન થાય. જેમ કૂવામાંથી પાણી તમે બહાર કાઢતા હો તો વચ્ચે પાઇપ હોય, પણ પાઇપમાં કંઈ લીકેજતા છે ત્યાં સુધી હવા લેવાઈ જાહે, એટલે કૂવામાં પાણી છે, તમારે બહારે કાઢવું છે, લાઈને છે, પણ એ પાણી બહાર સુધી આવશે નહીં. એમ ઈચ્છાય છે અખંડ વૃત્તિ રાખવાની, સમજો. દાખલો કરીએ છીએ, ઉપાસના સમજ્યા છીએ, પણ વર્તમાનમાં કચાશ રહે છે ત્યાં સુધી પણ સ્થિતિ બંધાશે નહીં, કારણ કે દાખલો નિષ્ફળ થઈ જશે. એટલે મહારાજની એક એક વાતનું અનુસંધાન રાખવું પડે. જેને સ્થિતિ પ્રાપ્ત કર્યું એવો ભગવાનનો ભક્ત ઉપાસના દ્રઢ કરી, આજ્ઞા દ્રઢ કરીને પછી સાધન કરે, એ અંતિમ સાધન છે. અને કયું? ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની. અને અખંડ વૃત્તિ રાખે પછી આ પોઝિશન થાય. શું પોઝિશન થાય? તો કે જેમ જેમ ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. પછી એને ઘાટ સંકલ્પ વિરામ પામવા માંડે, ગાઢ સંકલ્પ એને બંધ થઈ જાય છે. ઉપાસના દ્રઢ કરી, આજ્ઞા દ્રઢ કરીને ભજનમાં મંડે, એટલે સંકલ્પ વિરામ પામી જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે, યથાર્થ મહિમા સમજાય છે, ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. આમાં પાછો ભેદ કર્યો મહારાજ. કેવો ભેદ કર્યો? મહારાજ પહેલા કહે કે નિશ્ચય થાય છે, મહિમા સમજાય એટલે ભૂંડાઘાટ સંકલ્પ બંધ થઈ જાય. પછી પાછો બીજો શબ્દ લાવ્યા, યથાર્થ મહિમા સમજાય છે, યથાર્થ નિશ્ચય થાય છે, પછી ભૂંડાઘાટ માત્ર બંધ થઈ જાય છે. એનો મતલબ કેવો થયો કે ઉપાસના આજ્ઞા મેં દ્રઢ કરીને ભજનનો પ્રારંભ કરશે ને તેના ઘાટ બંધ થવા માંડશે, એના ઘાટ રોકાવા મળશે. પણ એ જો પાછી એ લાઈન મૂકશે તો પાછા થશે, એ લાઈન મુક્ષ પાછા થશે. પણ યથાર્થ મહિમા સમજાશે, યથાર્થ નિશ્ચય થઈ જશે, પછી એનાથી યથાર્થ ભજન થશે. કેવું યથાર્થ ભજન? તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેવા મળે, પછી ઘાટ માત્ર બંધ થઈ જશે. માત્ર બંધ થઈ ગયા એટલે નિર્મૂળ થઈ જાય, પછી એને ઘાટ ઉઠવા પામશે. અને જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા. જો આ સાધન સ્થિતિ, લીંબુની એક ચીર જો ચૂસી હોય તો મહારાજ કહે કે એના દાંત અંબાય, નો અંબાય એમ નહીં, પણ તોય પણ હળવા હળવા ચણા ચવાય ખરા. બહુ ન ચવાય પણ થોડા થોડા તો ચવાય. એનો મતલબ ઉપાસના આજ્ઞા બે દ્રઢ કર્યા પછી ભજન કરશે તો એના સંકલ્પ વિકલ્પ વિરામ પામશે, પણ તોય ક્યારેક સંકલ્પ વિકલ્પ થવાની શક્યતા રહે પણ ખરી. ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં, મગનો દાણો પરાણે પરાણે ચવાય. ભજન વધાર્યું, ભજન વધાર્યું તો પરિણામ શું આવ્યું? ચણા ચાવી શકે એવું પોઝિશન રહે નહીં, અને મગનો દાણો પરાણે પરાણે ચવાય. હજી સાધન સ્થિતિ છે, પણ સાધન સ્થિતિમાં થોડોક આગળ ગયો. અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય, અને ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાતે ન ખવાય, ચણા તો ચણા ખવાય. કહોજી એમ આજ્ઞા ઉપાસના દડ કર્યા પછી ખૂબ ભજન ભક્ત કરે, ખૂબ ભજન કરે, અને અખંડ વૃત્તિ સુધી જો પહોંચી જાય તો એને પછી વિષય બાધ કરી શકે નહીં. આપણે જો આપણી રુચિ જ હજુ આમ સહજ આપણી રુચિ જ તમે જોશો ને તો આ નથી. આપણે જો બીજી વાત આવે કે આમ આમ કોળીમાં આવી જાય છે, તાળીઓને ગગડાટી વગડાટી બોલું બોલાવા મળીએ, અને આમાં કેવા સ્થિર થઈ ગયા હાવ, કારણ કે આઘું લાગે છે આ થોડું. કમાણી સાહેબ આ થોડુંક આઘું નથી લાગતું? યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી ને એની આજ્ઞા દ્રઢ કર્યા પછી આગી વસ્તુ નજીક લેતા વાર લાગશે નહીં. જેની પાસે 100 વીઘા જમીન છે મીંડો અને ખેતીમાં દાખલો કર્યો તો એને રૂપિયાવાળો થતા વાર લાગશે નહીં, કારણ કે આવક આવવાની જ છે. એમ સર્વોપરી જેને ભગવાન ઓળખાણ, યાદ રાખજો, પણ આ સ્થિતિ સર્વોપરી ઉપાસના વિના કોઈ દી સિદ્ધ ન થાય. સર્વોપરી ઉપાસના સમજ્યા વિના કોઈ દી સિદ્ધ ન થાય. સારા સારાને તમે જોશો તેમ લાક્ષક નહોતી સ્થિતિ થઈ. અક્રૂરજી શ્રેષ્ઠ ભક્ત ગણાય કે નહીં? અક્રૂરજી શ્રેષ્ઠ ભક્ત દેખાય, પણ તોય સમિતિક મણી આવ્યો એમાં લોભાણા. શ્રેષ્ઠ ભક્તની વાત છે. ઉદ્ધવ શ્રેષ્ઠ ભક્ત કહેવાય કે નહીં? અને 129 વર્ષની ઉંમર હતી ને ભગવાન કૃષ્ણ કીધું કે આ સંબંધમાં પ્રીતિ તોડો તો કેરિયા દીમારથી ન થાય. વાત સમજવા તમે પ્રયાસ કરજો. પરીક્ષિત શ્રેષ્ઠ શ્રોતા કહેવાય કે નહીં? પણ જરાક માનુષિક ચરિત્ર સાંભળ્યું એટલે ઉભારો, આ કથા મને નહીં સંભળાવો, મને સંશય છે. એમ કેમ થયું? તો કે ઉપાસના ટોપ લેવલની નહોતી, જ્ઞાના ટોપ લેવલનો નહોતો. એમ મહારાજે લોયાના 12મા વચનામૃતમાં શ્રેષ્ઠ નિર્વિકલ્પ સ્થિતિની જયારે વાત કરી છે ને ત્યારે સાધને શ્રેષ્ઠ અને સાધ્ય શ્રેષ્ઠ હોવું જોઈએ. એકલા સાધન શ્રેષ્ઠ કામ નહીં લાગે, સાધને શ્રેષ્ઠ, સાધ્ય તત્વ પણ શ્રેષ્ઠ હોવું જોઈએ, તો જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થઈ શકે. ને તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થઈ શકે નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કર્યા પછી જ આ વાત શક્ય બની હગે, ઈ પહેલા કોઈ દી બની હગે. એટલે ઉપાસના તો દ્રઢ કરવી જ પડે, ઉપાસના આજ્ઞા બે દ્રઢ કરી મંડે એવા ભક્તને વાત શક્ય બને, અશક્ય રહે નહીં. જ્યારે આપણા સમયમાં, આપણા મારાના સમયે તમે જુઓ, આ મૂર્તિ મળી હતી, ઉપાસના દ્રઢ થઈ હતી, તો ભક્તોના તમે જીવન તમે જુઓ. મહારાજ પત્ર લખીને મોકલે, ભુજથી 18 જણા નામ લખ્યા, અને બધા રાજી પુરુષો, અને ઓચિંતા પત્ર આવ્યો. બોલો, ઓચિંતા પત્ર આવ્યો તો હાલી નીકળ્યા. ઉદ્ધવજીને તમે એકાદશ કંતો વાંચો, કેટલા સમજાયા ભગવાનને, કેટલા સમજાય. ઉદ્ધવ, તમે માનો આ બધું ખોટું છે, તમે શા માટે ચિંતા કરો છો? કોઈનું કોઈ હગું નથી, દેહના સંબંધી બધા મિથ્યા છે, માટે મત પ્રીતિ તોડો. ભગવાન સમજાય સમજાય થાકી ગયા. પછી મનમાં થયું કે હવે આને મનાણું છે, ત્યાં ઉદ્ધવ યાદ જડ્યા, પ્રભુ તમે કીધી વાત સાચી પણ મારથી થાય નહીં, લો તમે ગીતાજી સામે દ્રષ્ટિ નાખશો તો ખબર પડશે, ગીતાજી સામે દ્રષ્ટિ નાખશો તો ખબર પડશે અર્જુન ભગવાનના શ્રેષ્ઠ ભક્ત કહેવાય. પણ ભગવાને કીધું અર્જુન ઉઠાયો ગાંડી, કેટલો સમજાયો, કેટલો સમજાયો, હે 18 અધ્યાય થયા ત્યારે ગાંડીવને હાથમાં લીધું, સમજાય છે, ત્યારે ગાંડીવને હાથમાં લીધું. જ્યારે મહારાજના સમકાલીન સમયમાં દાદા ખાચર, જુઓ મહારાજ કે દાદા આ કોળું આ ભમલામાં નાખી દે, હડફ લઈને ઊભા, સંકલ્પ જ નહીં વિચે, સંકલ્પ જ નહીં કે અવડું ઘડાનું મોઢું છે, આવડું કોળું અંદર ન જાય, સંકલ્પ નહીં. 18 જણાના નામ લખ્યા, મહારાજ કે પત્ર મળે એટલે તરત હાલતા થાય જો, બધા સાધુ થઈને અહીંયા આવો, સંકલ્પ નહીં. વિચારો તમે, આ જ્ઞાનાશની શ્રેષ્ઠતાની નિશાની છે, જ્ઞાનાશની શ્રેષ્ઠતાની નિશાની છે. ગોપીઓ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્ત કહેવાય, પણ ભક્તો એનું જોડાણ જે હતું, એનું જે જોડાણ હતું, જોડાણ બાજુ તમે જાશો તો એમ લાગશે કે રાજબા લાડુબા જીવબાને ન આંબી શકે. રાજબાની સ્થિતિ તમે જુઓ, રાજબાને એ ભગવાનની મૂર્તિની સાથે મસ્ત બનાવ્યો, એ વખતે એની માં એમ કે બેટા ક્યાં સુધી તું આનો કરી રાખ્યું છે, હવે તું યુવાન થઈ, સાંભળી બેટા તારો સંબંધ થયો ચૂંદડી આવી ગઈ છે. રાજબાના મોઢામાંથી શબ્દ નીકળે, માં બળી તારી ચૂંદડી, અને ત્યાં તો ભાડ 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 કરતા ચૂંદડી હળગી રાખ થઈ ગઈ. આ કેમ થયું? પ્રેમ તો જો ગોપીઓને કૃષ્ણમાં હતો, એવો જ રાજબાઈને મહારાજમાં હતો, પણ ભેદ કેમ દેખાય છે? તો કે જ્ઞાનના ભેદને અવલંબન કરીને ભેદ જણાય છે, જ્ઞાનના અવલંબનમાં ભેદ છે. એટલે ટોપ લેવલનું જ્ઞાન સમજાય વિના ટોપ સ્થિતિ પ્રાપ્ત ન થાય, પણ ટોપ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ટોપ ભજન પણ હોવું જોશે. આપણું હવે જે અટકે છે એ ભજનમાં અટકે છે. લો, 6 કોઠાને જીતી ગયા, 7મો કોઠો એક અધૂરો છે. ભજનમાં જો મંડશું તો 7 કોઠાને સર કરી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે ભગવાનના ભક્તો આવ શિબિરો ભર્યા પછી, માનો એ તેમ શિબિર ભરી, બરાબર, શિબિર 12 દાડા રોકાણે તમે ભજન કર્યું, બધી વાતો સાંભળી, અને અહીંયા શિબિરમાં આવ્યા પહેલાં 5 માળા ફેરવતા હતા, અને શિબિર ભર્યા પછી ઘેરે જઈને 5 ની 5 માળા ફેરવો ને તો આખી જિંદગીમાં સ્થિતિ નહીં આવે. શાપ નથી આપતો, આખી જિંદગીમાં ન આવે. એને ભજન વધારવું જ પડે, ભજન એનું લક્ષ બનાવવું પડે. ભજન જો લક્ષ બની જાય તો અવશ્ય મેવા સ્થિતિ પ્રાપ્ત થાય. મહારાજના શબ્દો કોઈ દી અન્યથા ન થાય. મહારાજ કહે કે ઘણા લીંબુ ચૂસ્યા હોય પછી રાંધેલો ભાત પણ ચવાય નહીં, એમ કે હવે મહારાજ કે બહુ મહત્વનું કહે છે. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મ રૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણને 10 ઇન્દ્રિય રૂપી જે દાઢો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે જીવ મન રૂપી પોતાને દાઢે કરીને વિષયના સંકલ્પ રૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમજ ચિત્તરૂપી પોતાની દાઢે કરીને વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી, તેમજ બુદ્ધિરૂપી પોતાની દાઢે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી, તેમજ અહંકારરૂપી પોતાની દાઢે કરીને વિશે સંબંધે અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમજ પંચ જ્ઞાનેન્દ્રિયો પંચ કર્મ ઇન્દ્રિયો રૂપી જે દાઢો છે તે દાઢે કરીને તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી, અને જેને યથાર્થ ભગવાન નિશ્ચય ન હોય, યથાર્થ ભગવાનનો મહિમા જણાવવાનો ન હોય, તેના ઇન્દ્રિયો તથા અંતકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થ પણ નિવૃત્તિ પામતા નથી. યથાર્થ નિશ્ચય ન હોય, યથાર્થ મહિમા ન હોય ત્યાં સુધી મહારાજ કહે કે એના ઇન્દ્રિય અંતકરણ યથાર્થ વિરામ પામતા નથી. આપણે મનમાં એમ થાય છે, હમણાં તમે કહેતા હતા જ્ઞાનમાં આપણે પૂર્ણ છે, આમાં મારે જો યથાર્થ ન હોય તો જ આમ થાય, એનો મતલબ ભક્તો આપણે જે શબ્દાર્થથી મહારાજને સમજ્યા છે એમાં કાંઈ બીજી નવી વાત નથી, પણ શબ્દથી સમજ્યા પછી ક્યારેક વિચાર કરશે કે ભગવાન આવડા મોટા હોય તો તો આમ થવું જોઈએ, એમ નથી થતું તો ક્યારેક મનની અંદર ક્યારેક સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંકલ્પ ઉઠવાની શક્યતા રહેશે. પણ ભગવાનને જેવા જાણ્યા છે એવા જાણીને પછી ભજન કરશે તો પરિણામ આવશે, સમજાય છે, પરિણામ આવશે, પરિણામ આવશે. પછી કોઈ એને ગમે એટલું કહે, દાખલા તરીકે સાકર આપણને ખબર છે ગળી જ હોય, સાકર ખાધી છે, પછી કદાચ 100,000 માણસ ભેળા થઈને સ્ટેટમેન્ટ આપે હાકર ખારી જ હોય, હાકર ખાટી જ હોય, હાકર કડવી જ હોય, કદાચ 100,000 માણસ સ્ટેટમેન્ટ આપે તો પણ આપણે હા પાડશું, શું કામ નહીં આ પાડીએ? માધ્યમથી સાંભળ્યું છે ખાકર ગળી છે, આપણે સાંભળ્યું ખાકર ગળી છે, પણ બીજા 10 જણા એમ કહે છે ખાકર ખાટી છે, ત્યારે મન દ્વિધા કરશે કે પેલો કહેતો જ ગળી છે, પણ 10 જણા કે ખાટી છે, કદાચ ખાટી હોય. સમજાય છે મહારાજ? એવું અહીંયા કહી રહ્યા છે મહારાજ કે ભજન જો ખૂટશે, સ્થિતિ નહીં બંધાય, નિર્માણ થવાની શક્યતા રહેશે. એટલે વાત એક આવીને ઉભી રહે કે યથાર્થ જો નિવૃત્તિ પમાડી હોય તો હવે જીવને ભજન કરવા સિવાય બીજો વિકલ્પ દેખાતો નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા, ને માયાને જે ગુણ તે થકી પર છે, ને સર્વ વિકારે રહિત છે. ભગવાન માયાથી પર છે, માયાના કાર્ય થકી પર છે, સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણ અર્થે મનુ જીવા ભાસે છે. શબ્દ મહારાજે પ્રયોગ કરી બહુ મીઠો પ્રયોગ છે, મનુષ્ય જેવા ભાસે છે. ભાસે શું થાય? છે નહીં, સમજાય છે? ભાસુ માને દેખાય છે પણ એમ નથી, ભાસે છે. આપણને આમ દૂર દૂર જાજવાના જળ હોય તો આપણને પાણી જેવું ભાસે, પણ પાણી હોય નહીં. એમ ભગવાન પૃથ્વી પર જયારે પધારે ત્યારે મનુષ્ય જેવા ભાસે છે પણ માણસ નથી. નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતો યો અક્ષરધામની, એમ બહુ સરસ સદાનંદ સ્વામી સત્સંગમાં લખ્યા કે નરાકૃતિ પરમ બ્રહ્મ, એ નરાકૃતિ માણસના જેવા દેખાય છે તો એ ભૂલ નહીં કરતે, માણસ નથી પરમ બ્રહ્મ. માણસના જેવા દેખાતા છે તે માણસ નથી તો પરબ્રહ્મ છે. અહીંયા પણ મારે એવું જ કહી રહ્યા છે કે ભગવાન આ પૃથ્વી પર જ્યારે આવે ત્યારે માણસના જેવા ભાસે છે, તે ભગવાન વિશે જે અલ્પમતી વાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાન વિશે તો એકે દોષ નથી, પણ કલ્પનારીની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાનો નથી. અલ્પમતી વાળા છે તે ભગવાનની કોરનો દોષ પરઠે છે, એનો દોષ કોઈ કાળે ટળવાનો નથી. અલ્પમતી કોને કહેવી? અલ્પમતી એટલે ઓછી ખબર પડે છે, બુદ્ધિ ઓછી છે? ના ના, યાદ રાખજો, અલ્પમતીનો અર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં જેની બુદ્ધિ પહોંચી નથી શકી એ અલ્પમતી વાળો. પછી કદાચ એમએસ સર્જન હોય તોય ભલે, ને એમડી હોય તોય ભલે, ને સાયન્ટિસ્ટ હોય તોય ભલે, એન્જિનિયર હોય તોય ભલે, અને એમબીબીએસ હોય તોય ભલે, એમબીએ કર્યું હોય તોય ભલે, પણ ભગવાનના સ્વરૂપ સુધી જેની મતિ નથી પહોંચી એને શાસ્ત્ર અલ્પ બુદ્ધિવાળો કહે છે. ભલે કાંઈ ખબર ન પડતી હોય, સમજાય છે, કશી જ ખબર ન પડતી હોય, પણ ભગવાનના સ્વરૂપને સમજવામાં સંશય ન હોય, જોધા ભરવાનને કાંઈ ખબર પડતી નોતી, હવારના પરમાં પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ બોલે, હા જે પ્રભાતથી બોલે, પણ એને અલ્પ બુદ્ધિવાળો ન કહેવાય, એને મહત બુદ્ધિવાળો કહેવાય. મહારાજના શબ્દો તમને આમ જોશો ને તો બધા બુઠ્ઠી બુદ્ધિ વાળો જાણવો. અલ્પમતી વાળા જે છે, ઓછી બુદ્ધિ વાળા, માને મોક્ષને માર્ગે જેની મતિ હાલી નથી એવા, અને ભક્તો આ માર્ગ તો એવો છે ને, ભગવાન ઓળખવાનો માર્ગ એવો છે, ભલ ભલા થપ ખાઈ જાય. તમે આમ જરાક દ્રષ્ટિ કરો આ કામ, એ તો આપણા તો કોણ જાણે કયા જન્મને આપણને સ્વામિનારાયણ ઓળખાતા છે, હે ઓળખાઈ ગયા, હારા હારા નથી ઓળખાતું. અરે તમે વિચારણા કરો તો કલ્પના થશે કે આખી દુનિયા જેને આખી દુનિયાના ગુરુ સમજતા હોય એને ભગવાન સાકાર ન સમજાણે, તમે કલ્પના તો કરો. સર્વોપરીની તો વાત એક બાજુ રહેવા દો, એને ભગવાન સાકાર ન સમજાણા. અરે અનેક શાસ્ત્રની રચના કરી પણ આખીર આખીર ભગવાન નિરાકાર છે, નિરાકાર છે, નિરાકાર છે. બોલો વિચારો, બુદ્ધિ તો કેવી, બુદ્ધિ તો કેવી નતર કહો. અરે થપાટ એક મારી એક થપાટમાં તો પૂરા હિન્દુસ્તાનમાંથી બૌદ્ધ ધર્મને ઉખેડી નાખ્યો અને ફગાવી દીધો, આટલી બુદ્ધિ પ્રતિભા હોવા છતાંય પણ ભગવાનને સાકાર ન સમજી ગયા તો એ ભાગ્યશાળી કે આપણે ભાગ્યશાળી? ભલે આપણને કોઈ દુનિયા બેઠા બોલાવતું નથી અને આખી દુનિયા ભલે પૂજે, પણ એના કરતાં આપણે લાખ ગણા ભાગ્યશાળી છીએ, કારણ કે આપણને જે વાત સમજાણી છે એની અને ગંધ ન આવી. સમજવાની વાત તો અલગ રહે, એની અને ગંધ ન આવી. વિચારો, માટે બુદ્ધિ પ્રતિભા છે કે નથી એની સાથે આધ્યાત્મિક પથને કોઈ મારે કોઈ મતલબ નથી. અને એ જ બુદ્ધિમંત છે જેને આ વાત સમજાય છે. મહારાજ કહે એ વિનાનો આખી દુનિયાને ડોલાવતો હોય તો પણ અલ્પ બુદ્ધિવાળો છે. તે ભગવાન વિશે તો એકે દોષ નથી, પણ કલ્પનારની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાનો નહીં, કોઈ કાળે ટળવાનો નહીં. યાદ રાખજો, આ શબ્દનો પ્રયોગ કેમ થયો કે કોઈ કાળે ટળવાનો નહીં, એની પાછળ કારણ છે. જેને આધારે દોષ ટાળવાનો છે, આધારમાં જેને દોષ પરઠાણો, સમજાય? એટલે હવે એનો દોષ ટળવાનો કોઈ વિકલ્પ નથી. મહારાજે વડતાલના પાંચમા વચનમાં એક બહુ સરસ વાત કરી છે. મહારાજ કે ભગવાનનો ભક્ત નિર્ગુણ છે અને એમાં ગુણની પ્રવૃત્તિ તો જણાય છે, ત્યારે નિર્ગુણ કેમ સમજવો? ત્યારે મહારાજ કે દેહધારી છે એટલે એમાં ગુણની પ્રવૃત્તિ જણાય છે, પરંતુ જેનું પોતે ભજન કરે છે એને નિર્ગુણ સમજે છે, માટે ભક્તને પણ નિર્ગુણ જ સમજવો. માન્ય આજ ભલે એની અંદર ગુણની પ્રવૃત્તિ દેખાય, પણ કાલ ટળશે, કાલ નિર્ગુણ થશે, કાલ શુદ્ધ થઈ જશે અને કાલ દિવ્ય બની જશે, પણ બનશે, એક દાડો બનશે. જ્યારે આ તો બનવાનો જ નથી. હું કામ, કારણ કે ભગવાનને વિશે દોષ પર મહારાજ જો ને એક વાર વડોદરા ગયા હતા, ખબર ને તમને? અને એમાં પેલો બાબો સાહેબને મહારાજની વચ્ચે થોડી ઝપાઝપી થઈ વાતચીતની, હો. અને મહારાજને કહે, સ્વામિનારાયણ, તમે તો કાઠિયાળીનું હાથનું ખાઈ લો છો, માટે તમે વટલાણા, બ્રાહ્મણ મટીને, બ્રાહ્મણ બનીને તમે કાઠિયાળીને હાથનું ખાધું, માટે તમે વટલાણા. અને બહુ જ્યારે બોલવા માંડ્યો, મહારાજ કે ઉઠો બે, અમે તો કાઠિયાણે નાથનું ખાધું, વટલાણાને તો અમે પ્રાયચિત કરીને શુદ્ધ થવું, પણ તારામાં તો બ્રાહ્મણ બીજ જ નથી, કે તું ક્યાંથી શુદ્ધ થવાનો? કહેવા તો બ્રાહ્મણ જ હતો, તો જાતનો બ્રાહ્મણ, પણ મહારાજ તો બધું થઈ થવાય ને જાણે. મહારાજ કે તું તો બ્રાહ્મણ બીજ જ નથી, કે તું ક્યાંથી શુદ્ધ થવાનો? દ્રષ્ટાંત સમજાય તમને? એમ આમાં છે ને, આમાં ભગવાન વિશે દોષ પૈઠો, માટે હવે આમાં મોક્ષનું બીજ જ રહેવા પામ્યું નથી. તો હવે ક્યાંથી મુક્ત થવાનો? હવે ક્યાંથી? મહારાજ કે એને કોઈ કાળે દોષ ટળશે નહીં. બાકી એના સિવાય કોઈની વિશે એવું ન કે ગમે એવો પાપી હોય. મહારાજે અંત્યના 12માં અંત્યના 22માં બેમાં લખ્યું, બોલો. મહારાજ કે અનેક ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, દારૂપાન કરનારો હોય, માંસ ભક્ષણ કરનારો હોય, વ્યભિચારનો કરનારો, બધા દુર્ગુણયુક્ત હોય, તોય પણ મોક્ષનો અધિકારી તો છે, એના દોષ ટળેવી શક્યતાઓ તો છે જ. નકારી ની હગાય, પણ કોની નકારી હગાશે? તો જેને ભગવાન વિશે દોષ પરઠાણો, એની કોની હવે અટકળ નહીં માંડી શકાય કે ક્યારે પણ શુદ્ધ થાય, મુક્ત થાય. અને તમને દેખાશે, અનેક દોષવાળી વ્યક્તિ પણ સ્વયં તો મુક્તથી અનેકને મુક્ત કરી અને ભગવાન સુધી પહોંચાડી દીધા, એવા અનેક ઇતિહાસો તમને જોવા મળશે. તુલસીદાસ સ્વયં તો શુદ્ધ થયા, હજારો લાખો લોકોને વૈકુંઠ સુધી પહોંચાડી દીધા. સુરદાસજી સ્વયં તો શુદ્ધ થયા, હજારો લાખો લોકોને ગોલોક સુધી પહોંચાડી દીધા. ને સુરદાસજી એટલે વેશ્યાની અંદર પાગલ બનેલો પુરુષ, બોલો. આવો વેશ્યાની અંદર બિલ્વ મંગળ હતા ત્યારે વેશ્યાની અંદર પાગલ બનેલો પુરુષ પણ શુદ્ધ તો થયા, પોતે તો થયા, હજારો લાખો લોકોને ગોલોક સુધી પહોંચાડી દીધા. અને સંપ્રદાયના પણ અનેક ઇતિહાસો જોવા તમને મળશે કે જોબન વડતાલો પોતે તો શુદ્ધ થયો, હજારો ને પોતાને હયાતીમાં પોગાડ્યા, અત્યારે એને આધાર બધા પોગે છે. વડતાલ ભેટનું આપ્યો તો આખો મહારાજ આજથી તમને અર્પણ. ગમે તેવો પાપી પુરુષ મોક્ષના માર્ગનો અધિકારી છે, પણ આને તો કોઈ કાળે નહીં ટળે. હુકામ નહીં ટળે તો કે જ્યાં પાપ ટાળવાનું છે એને દોષીયુક્ત સમજે. તેમાં જે ભગવાનને કામી સમજે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે. એ આદિ જે જે દોષ ભગવાન વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામે ધૂળની ફાંટ ભરીને નાખે તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. કેટલી સરસ વાત કરી. ભગવાનને કામી સમજે પોતે કામી થઈ જાય, ક્રોધી સમજે ક્રોધી થઈ જાય, લોભી સમજે તો લોભી થઈ જાય. અને તેમ છતાં ભગવાન તો પાછા શુદ્ધના શુદ્ધ જ રહે છે, એ તો પોતે પોતાની જાતને કામી ક્રોધી લોભી કરી રહ્યો છે. ભગવાનને ક્રોધી લોભી કામી કરીને પોતે પોતાની જાતને ક્રોધી લોભી કામી કરી રહ્યો છે. મારે સરસ દ્રષ્ટાંત આવ્યું. મહારાજ કે કદાચ સૂર્યનો તાપ સહન ન થાય અને ઈર્ષા આવે, કદાચ ફાટ ભરીને દૂર નાખે અને ઝાખો કરી દો તો સૂર્ય ઝાખો થાય, પોતાની આંખો ફૂટી જાય. એમ ભગવાનને કોઈ કદી પણ ઝાખપ આપી શકે નહીં. એનો ઝાંખો કરવા જાય, પોતે ઝાંખો થઈ જાય. અને મહારાજ, એ સિવાય ભગવાનને નિર્દોષ સમજે છે ને, એની અંદર ગમે તેટલા દોષ હશે અને તોય પણ મહારાજ કે એના દોષ સંપૂર્ણ ટળી જશે. પણ યાદ રાખજો, ભગવાનને નિર્દોષ સમજવા માત્ર ટળી જાય એમ નહીં, નિર્દોષ સમજી અને પછી ભગવાનને કીધા પ્રમાણે દાખલો કરશે. નેત્ર પાસે એમ કે આપણે ભગવાન નિર્દોષ સમજીએ છીએ, ભગવાનને કોઈ કામી ક્રોધિ લોભી નથી સમજતા અને મારા તો ટળતા નથી, તો સમજ્યા પછી પાછો દાખલો કરવો પડે. સમજીને દાખલો કરશે તો અવશ્ય મેં એને પરિણામ મળશે, મળશે ને મળશે જ. તેનું શું કારણ છે? બધું પૂર્ણ કામ છે. બોલો, વિષયમાં ઇન્દ્રિયો તણાતા નથી, અંતકરણમાં પણ ભૂંડાઘાટ થતા નથી, ભગવાનનો પણ નિશ્ચય છે, તોય પણ અપૂર્ણપણું રહે છે, અહોહો ભાવ નથી રહેતો, એનું શું કારણ છે? તે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભગતમાં મોટી ખોટ છે જે પોતાનું મન સ્થિર થયું છે અને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી, જે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું. અને આ સંસારમાં જે જીવ છે તે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ત્રણે વિશે હેરાન થયા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે ને કામ ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે, માટે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો અને આઠો અપહોર અતિશય આનંદમાં નથી વર્તતો, એ મોટી ખોટ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને મહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી, જે મારું પૂર્ણકામ પણ થયું છે એવું નથી સમજતો, એ હરિભગતને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભગતનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જોઈએ, આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટેવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો, એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાનું ઉતારે પધાર્યા. બહુ સરસ પ્રશ્ન છે, ઉત્તરે બહુ સરસ મહારાજ આપ્યો. ત્રણ ગુણ પોતાની અંદર છે. કયા કયા ત્રણ ગુણ? એક તો ઇન્દ્રિય અંતકરણ પીડતા નથી, બીજું ભગવાનનો મહિમા યથાર્થ સમજો, ત્રીજું કામ ક્રોધાદિકના ખોટા ઘાટ થતા. ત્રણ ગુણ છે તોય પણ પછી કેફ રહેવો જોઈએ ને, પછી કેફ નથી રહેતો, એનું શું કારણ છે? મહારાજ કે ભક્તની અંદર એટલી ખોટ છે. ખોટમાં મહારાજ બે પાસા દેખાડ્યા. એક પાસું શું દેખાડ્યું? એક પાસું એ દેખાડ્યું, હંમેશા મુમુક્ષને યાદ રાખજો, મોક્ષના પથમાંથી ક્યારેય ન પડવું હોય એવા મુમુક્ષે પોતાની ખોટ હોય તો ખોટને પણ ઓળખી રાખવી, પોતાની અંદર ગુણ હોય તો ગુણને પણ ઓળખી રાખવા, બેને ઓળખી રાખવા. ક્યારેક ખોટને ઓળખશે એ પણ મોક્ષમાં કામ લાગશે, ક્યારેક ગુણને ઓળખશે ને એ પણ મોક્ષના પથમાં કામ લાગશે. ક્યારેક માનો કે, કારણ કે આની અંદર બે ઘટના ઘટે છે, ક્યારેક અહંકાર આવશે, ક્યારેક અહંકાર આવશે ત્યારે પોતાની અંદર રહીશય ખોટ એને યાદ કરશે તો અહંકાર ટળી જશે. આ છેલ્લા મુદ્દા મને એ કામ લાગશે. મહારાજ બે વાસ્તામાં બતાવી. કઈ બે વાત? તો કે એક તો એને પોતાની ખબર નથી, બીજા નંબરમાં એને ભગવાનના ભક્તનો અવગુણ આવે છે, ભગવાનના ભક્તનો અવગુણ આવે જેથી કરીને પોતાને જે પ્રાપ્ત થયું છે એનો આનંદ માણી શકતો નથી. એનો મતલબ કેવો થયો કે પોતાની અંદર જે ગુણ છે એનો ક્યારેક એને અહંકાર આવી જાય છે, પોતાની ખોટ સામે દ્રષ્ટિ નથી એટલે એને અહંકાર આવી જાય છે. અહંકાર આવે એટલે પોતાને બધા કરતાં શ્રેષ્ઠ સમજે, બીજા બધાને સામાન્ય સમજે. તે જ્યાં સુધી બીજાને સામાન્ય સમજીને પોતે પોતાની જાતને બહુ શ્રેષ્ઠ સમજે ત્યાં સુધી અહંકાર એને સુખ લેવા દે અને પોતાને બહુ મોટો સમજતો હોય અને પછી ક્યાંક જાય આવે આમ તેમ કરે ને એમ પછી જેવો પોતાની જાતને મોટો સમજતો હોય એવું સન્માન કે બોલાવ ચાલુ ન થાય એટલે શોકમાં ઊંડો ઉતરી જાય, એક કારણ. બીજા નંબરમાં પોતાના ગુણને પણ, પોતાના શ્રેષ્ઠ ગુણને પણ ઓળખી રાખવા પડે. શું કામ? તો કે ક્યારેક પોતે હિંમત હારી જતો હોય કે મારી અંદર કાંઈ નથી, હું તો પતિત છું ને અધમ છું ને પાપી છું, અને મોક્ષ માર્ગ થકી પડી જતો હોય ત્યારે એને ગુણ યાદ કરવા કે ના ના હું એવો નથી, મારી અંદર આ ગુણ કેટલો સરસ છે, આ કેટલો, આ ભગવાન રાજી કરી શકું, આ ભગવાન રાજી કરી શકું, આ માધ્યમથી ભગવાન રાજી કરી શકું, એવા ઘણા ગુણ છે. આ વિચાર આવે એટલે પોતે હિંમત હારતો અટકી જાય અને પછી મોજમાં આવી જશે તો ભાઈ આ ખોટ છે, આને તો ટાળી નાખી છે, અંટળી જાય, મોજમાં આવી જાય. આ વાત પોતાને માટે સમજી રાખવી, આ વાત અન્ય ભગવાનના ભક્તો માટે પણ સમજી રાખવી. અન્ય ભગવાનના ભક્તોને જ્યારે અવગુણ આવતો હોય ત્યારે એના ગુણને યાદ કરે તો અવગુણ માત્ર ટળી જાય, અને અવગુણ ટળી જાય એટલે પોતાને આનંદ મળશે. આવવા બે જ વ્યક્તિ છે, બરાબર સમજો, બે જ વ્યક્તિ છે, એમાં કોઈ કારણો વશાત એક વ્યક્તિને બીજી વ્યક્તિનો અભાવ આવ્યો છે. કાયમ મિત્ર હતો, હેત હતું, ખૂબ હેતથી બોલાવતો વગેરે વગેરે હતું, પણ કોઈ કારણો વશાત કોઈ શબ્દથી કોઈ પણ રીતે એનો અવગુણ આવ્યો, પછી એનું બોલવું ન ગમે, એને સામું જોવું ન ગમે, એની વાત ન ગમે, હવે કેવું થઈ જાય. પણ માનો કે ફરીને પાછી બે જણા ડિસ્કસ કરી અને એની માન્યતા હતી એના કરતા જુદું નીકળ્યું અને પોતે જે જાણતો હતો એવું ન નીકળ્યું, બરાબર બધું નીકળ્યું, પછી હવે મને કાંઈ નથી તમારી છે, કાંઈ નથી, તરત આનંદ સમજાય, તરત એની વાત સાંભળવી ગમવા માંડે, તરત કે ત્યારે હાલો આપણે બે ત્યારે હવે દૂધ પાણી પીતા આવીએ, ચા પાણી હોય નહીં, બીજી સેકન્ડે. અને એ વાત પછી તરત એને એને અડવું એને ગમતું, એના બદલે તરત ભેટશે પ્રેમથી, વાત સમજાય, અને એને ભેટશે હૃદયમાં, એનો જે થોડોક એને અવગુણ હતો એને કારણે પોતાનું હૃદય પણ સુનકાર રહેતું હતું, મોજમાં નહોતું રહેતું, એની જગ્યાનું હૃદય મોજમાં રહેવા માંડશે. મહારાજ કે જેવો તેવો હોય તો એ ગુણ લેવો, અહીંયા જેવા તેવોનો અર્થ હવે લે ભાગું ના એમ નથી. ભગવાનની આજ્ઞા પાળવામાં સારધાર વર્તતો હોય પણ દેશકાળે કરીને કદાચ એના એના વર્તમાનની બાબતમાં 19-20 પણ દેખાણું હોય તોય પણ મહારાજ કે ત્યારે એમ વિચાર કરો આ કાંઈ સામાન્ય નહીતર સત્સંગમાં ટકે નહીં, એવો વિચાર કરીને પણ મહારાજ એને જેવો તેવો કીધો, બોલો મહારાજ, તોય પણ મહારાજ કે એનો એવો જો ગુણ લેશે તો એની પ્રત્યે હૃદય નહીં તૂટે, નહીં તો એની પ્રત્યે હૃદય તૂટી જશે ને પોતાનો આનંદ ગાયબ થઈ જશે. બાકી એવો તમે નહીં સમજતા, દારૂ પી લેતો હોય, મીઠ ખાતો હોય, વ્યભિચારને માર્ગે જેમ બેફામ વ્યભિચારને માર્ગે જતો હોય, ગમે એનું ભાડું ન મૂકતો હોય, પણ રોજ એકવાર મંદિર આટા મારવા આવતો હોય તોય પણ એનો ગુણ લેવો, હું લેવો, દારૂ પીવે પણ મંદિર આવી પેલા 3 કલાક અગાઉ બંધ કરી દે છે એમ ગુણ લેવો, એવી મહારાજ વાત કરવા માંગતા નથી. અને ભક્તો જ્યાં સુધી જીવનની અંદર કોઈ પણ પ્રકારની ખોટ વર્તે ત્યાં સુધી પોતાની જાતને પણ પોતે જેવા તેવા ની ગણતરીમાં રાખવી, તો એના મનમાં થશે કે મારે એકાંતિકમાં ભળવું છે. માનો પોતાની જીવનમાં કઈ ખોટ છે ને તો એમાં હું એકાંતિક છું, પછી એને ક્યાં ભળવાનું, એને ક્યાં જવાનું, હવે કાંઈક પણ ઉણપ છે, લેશ માત્ર ઉણપ છે તો એમાં ને હજુ જેવો તેવો છું, તો એ પ્રોગ્રેસ કરશે અને એકાંતિકની પંક્તિમાં ભળી શકશે. પોતાની જે ખોટ છે ખોટને પણ નહીં ગણકાર, એને માને ખોટ હોય તો હું તો એકાંતિક જ છું, તો એ ભક્ત કોઈ પ્રગતિ કરી શકશે નહીં અને પોતાના જીવનની જે ખોટ છે એમાં સુધારો પણ કરી શકશે નહીં. અને જીવનમાં ખોટ છે એનો સુધારો નહીં થાય તોય પણ અંતરમાં અખંડ આનંદ વર્તશે નહીં. અખંડ આનંદ વર્તાવવા માટે મહારાજ કે બહુ સરસ કે, મહારાજ કે પોતાની સ્થિતિને જાણી રાખી, સારી સ્થિતિ કે નબળી સ્થિતિ બે સ્થિતિને જાણી રાખશે એવો જે ભગવાનનો ભક્ત એને સદૈવને માટે મોજ મોજ ને મોજ રહેશે. મહારાજ કેટલું સરસ દ્રષ્ટાંત આવ્યું, મહારાજ કે ચિંતામણી બાળકના હાથમાં આપી એનો એને કેફ નથી, એમ આવડા મોટા ભગવાન મળ્યા છે, આવડા મોટા ભગવાન મળ્યા છે એ વાતનું અનુસંધાન પણ ટાંક્યું જોશે. જો અનુસંધાન નહીં ટાંક્યું હોય તો પણ આનંદ આવશે નહીં. ભગવાન તો આવડા મોટા મળ્યા પણ અબજોપતિનો છોકરો હોય પણ 1.5 મહિનાનો તેને કોટો જરાય હોય નહીં, પણ એનો વિહવરો ન થાય પછી કેવો કોટો થડે, હાલમાં દેખાય, ઝાલમાં દેખાય, બોલીમાં દેખાય, ખાનમાં દેખાય, પાનમાં દેખાય, ઠેક ઠેકાણ દેખાય કે નહીં, એમ બાળક સ્થિતિ છે. ભગવાન ભજન કરે છે, નિશ્ચય છે એટલે ભજન કરે છે, બીજે માનતો નથી, પણ મળેલા ભગવાન કેવા છે એ વાત સમજાતી નથી. એથી કરીને ભગવાન મળ્યા પછી, સત્સંગ મળ્યા પછી, સંકલ્પ વિકલ્પ વિરામ કર્યા પાયમાં પછી, અયોગ્ય ઘાટ નહીં થયા પછી પણ જેવી મોજ આવી જેવી મોજ આવતી નથી, એવા ભગવાનના ભક્તને પોતાની અંદર એલા ગુણનો વિચાર કરો, પ્રાપ્ત થયેલા ભગવાનનો વિચાર કરો, ભગવાનના ભક્તનો દોષ દેખાય એના ગુણનો વિચાર કરો, તો અવશ્ય મેં મહારાજ કે એને પણ હૃદયમાં મોજ છૂટવા મળશે. એવી રીતે મહારાજે ગરડા પ્રથમના 24મા વચનામૃતમાં અદ્ભુત વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજ.